અત્યાર સુધીમાં 5 શંકાઓનું સમાધાન થયું. 5 મૂળભૂત સત્યો, પાયાના સત્ય, એટલે કે 5 પદ વિશેના જે સમાધાન હતા એ સદગુરુએ કર્યા. અને હવે અંતિમ શંકા, સેમિનલ એટલે અંતિમ શંકા, મોક્ષના ઉપાય વિશેની શિષ્ય રજૂ કરે છે. શિષ્યની આપણે યોગ્યતા જોઈ શકીએ છીએ. આત્માર્થી જીવના લક્ષણો એ શિષ્યમાં આપણને દેખાય છે. અને એમાંથી મુખ્ય કયું છે? તો કે સદગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા. જ્યારે શિષ્ય શંકા રજૂ કરે છે ત્યારે એવું લાગે છે કે આનું સમાધાન તો અશક્ય છે, આ સંકટ ટાળી શકાય એવું જ નથી, ધીસ ક્રાઇસિસ કેનોટ બી સોલ્વ. પણ શિષ્યની સદગુરુ પરની શ્રદ્ધા એવી છે કે એ પ્રતીતિ ઉત્પન્ન કરાવે છે, પ્રતીતિ જગાડે છે, રાઈટ? તો શિષ્ય શું કરે છે? પોતાની શંકા જે છે એ સ્ટ્રોંગલી એટલે કે ભારપૂર્વક રજૂ કરે છે. પણ એની સાથે એને એવી બળવાન શ્રદ્ધા છે કે અંશ માત્ર પણ મારી મૂંઝવણ રહેશે નહીં, કારણ કે સદગુરુ શરૂ કરે એટલી વાર છે મારું સમાધાન થતું રહેશે. તો આપણે શિષ્યના કયા કયા ગુણો જોઈએ છે આમાં? તો કે શિષ્યમાં પ્રેમ છે, શિષ્યને સદગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, અડગ શ્રદ્ધા છે. તે જે રીતે એની શંકાઓ રજૂ કરે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે બુદ્ધિશાળી પણ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એનામાં અત્યંત વિનય છે. અને બહુ જ સુંદર એક દ્રષ્ટાંત આપી ગુરુદેવે આ શિષ્યની કેવી સ્થિતિ છે તો આ શિષ્ય કેવો છે સમજાયું, કે શિષ્ય તો હજુ આમ બાળક જેવો છે કે હજુ હમણાં પોતાના પગ ઉપર ચાલતા શીખ્યો હોય. સેના ઉપરથી આ કીધું? તો કે તત્વજ્ઞાન વિશેના હજી તો એ પ્રશ્ન પૂછી રહ્યો છે, એટલે એમ કીધું કે બાળક જેવો છે અને ચાલે છે. પણ હવે એને દોડવું છે અને પાછો એને દોડતા પડવાનો ભય પણ નથી. એ શું બતાવે છે? કે એને એની માતાનો હાથ પકડ્યો છે, અર્થાત સદગુરુનો હાથ પકડ્યો છે. અને શિષ્યની આંતરિક સ્થિતિ હવે કેવી છે એ સમજાવતા ગુરુદેવે કીધું કે ગુરુદેવના દ્રષ્ટાંતો તમે જુઓ કે કેવા એપ્ટ કહીએ ને, એટલે આમ બરાબર આમ બેસી જાય એવા. કે પહેલા જમાનામાં એરપોર્ટ એવા હતા કે બહુ ઘોંઘાટ હોય, કારણ કે વારંવાર બધું અનાઉન્સ કરતા હોય, સૂચનાઓ આપતા હોય, કઈ ફ્લાઇટ ઉપડે છે ને કોણ ક્યાં જવાનું છે, તો એક ઘોંઘાટનું વાતાવરણ હતું. પણ હવે બધા એરપોર્ટ સાયલેન્ટ એરપોર્ટ થઈ ગયા છે, અર્થાત ત્યાં બધા સાઇન બોર્ડ્સ ને બધું હોય, ટીવી ઉપર આવતું હોય, પણ કોઈ અનાઉન્સમેન્ટ ન થાય, એટલે તમારે જાગૃતિ રાખવી પડે. પણ આ બધું શેના માટે કર્યું? કે ઘોંઘાટ ન થાય, એકદમ સાયલન્સ રહે એના માટે. તો સાહેબજીએ સમજાવ્યું કે શિષ્યની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે શરૂઆતમાં શંકાઓનો કેટલો બધો ઘોંઘાટ હતો, પણ સદગુરુએ શું કર્યું? તો કે સદગુરુ સમાધાન આપીને હવે શિષ્યની 5-5 શંકાઓનું સમાધાન કરી હવે શિષ્યની કેવી સ્થિતિ થઈ છે? તો કે અંતરમાં એ એકદમ શાંત થતો જાય છે અને સ્થિર થતો જાય છે, કારણ કે એની હવે ભક્તિ, એનું સમર્પણના કારણે જે શંકાઓ હવે નિર્મૂળ થઈ, એના કારણે અવાજ અને ઘોંઘાટ વિનાનું એનું અંતરંગ થયું છે. તો શિષ્યને શંકા છે પણ એને ભય નથી. એને એવો ભય નથી કે મને આનું સમાધાન નહીં મળે, એટલે ભારપૂર્વક શંકાઓ રજૂ કરવા છતાં પણ એને દ્રઢ શ્રદ્ધા સદગુરુ ઉપર હોવાથી અંશ માત્ર પણ અંદરમાં એને મૂંઝવણ નથી. અને સાહેબે બે શબ્દ વાપર્યા હતા જે આત્મસ્થિતિમાં જ આવે છે, કે એને કેવી શ્રદ્ધા છે, કે એને કેવો ઉપાય મળશે સદગુરુ પાસેથી. તો કે એને અચૂક એટલે કે અનફેલિંગ અને અવિરોધ, અનડિસ્પ્યુટેડ અચૂક અને અવિરોધ ઉપાય સદગુરુ પાસેથી મળશે જ એવી એને અંદરમાં નિશ્ચિંતતા છે. આ શિષ્ય કેમ નિર્ભય છે? તો ગુરુદેવે સમજાવ્યું કે અહમનું વધુ પડતું જ્યારે અગત્ય બને જ્ઞાન કરતાં, અહમ જ્ઞાન કરતાં વધુ અગત્યનું બને ત્યારે શું થાય છે? કે ત્યારે આપણે એમાં સેન્સર કરીએ, એટલે કે કાપકૂપ કરીએ બોલવામાં, અથવા તો ભાવનાઓને આપણે શું કરીએ છીએ, મુખવટા, માસ્ક પહેરાવીએ છીએ. પણ શિષ્યો આવો નથી, અહમને વધુ અગત્ય નથી આપતો, પણ એને પ્રેમ છે, શ્રદ્ધા છે સદગુરુ પ્રત્યે. તેથી એ શું કરે છે, એની શંકાઓ સદગુરુ પાસે એ રજૂ કરે છે, એ પ્રસ્તુત કરે છે. અને એટલે જ ગુરુદેવે આ શિષ્યની, આ શિષ્યના બધા જે ગુણો છે અને એવી આંતરિક સ્થિતિ એની કેવી છે એ બધું સમજાવી આપણા માટે એક બેઝ બાંધ્યો. અને આપણે જોઈએ છે દરેક વખતે ગુરુદેવ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે શિષ્યના કેવા ગુણો હોવા જોઈએ. એટલે શું છે કે આપણે પણ એવા ગુણો કેળવી શકીએ અને શિષ્ય જેવા બની શકીએ. તો શું કર્યું હતું આ અંતિમ શંકાની અંદર, તો કે મોક્ષનો કોઈ અવિરોધ ઉપાય નથી એવું શિષ્યને લાગે છે. એટલે આ જે છઠ્ઠું પદ છે, મોક્ષનો ઉપાય છે, તેની સામે શું શંકા છે એને, તો કે ઉપાય ઘણા બધા છે પણ કોઈ અવિરોધ ઉપાય હોય જે સર્વને સંમત હોય એવો મને કોઈ દેખાતો નથી. અને એ શંકાને રજૂ કરવા માટે એ ત્રણ દલીલ રજૂ કરે છે, 92, 93 અને 94. આપણે બે જોઈ, 92 અને 93. તો 92માં શું આવ્યું, તો કે અનંત કાળથી હું કર્મ બાંધતો આવ્યો છું, અનંત કાળના અનંત ભવોમાં જે કર્મ મેં ભેગા કર્યા હોય એ ઉપરાંત હું સતત આ નવા કર્મ ભેગા કરી રહ્યો છું. તો અનંત કાળના કર્મો પાછા જે નવા બંધાય છે એ, તો આ બધા જ કર્મ જે છે, આ સર્વ કર્મનો ક્ષય એ મનુષ્ય ભવના ટૂંકા ગાળાની અંદર, કેટલો ટૂંકો સમય છે, એની અંદર હું સર્વ કર્મનો ક્ષય કઈ રીતે કરીશ, આ 92માં વાત કરી. 93માં શું કહે છે, પ્લેથેરા એટલે અનેક, મલ્ટીપલ, ઘણા બધા ઉપાય, પુષ્કળ ઉપાયો છે પણ વિરોધી ઉપાય, અને એમાં નિર્ણય નથી કરી શકાતો કે મોક્ષ માટેનો સાચો ઉપાય કયો છે. કારણ કે દરેક વ્યક્તિ અથવા તો દરેક ધર્મ પોતાનું જ સાચું છે એવો દાવો કરે છે. એટલે એને શું છે, તો કે એને ઉપાય નથી મળ્યા નથી, એને ઘણા મત મળે છે ને ઉપાય માટેના મોક્ષના. તો એમાં શું આવે છે, તો કે ડિફરન્ટ એન્ડ ડાયવર્સ. ડિફરન્ટ એટલે જુદા જુદા, અને ડાયવર્સ એટલે શું, તો કે વિરોધી. આવું એને જોવા મળે છે. અને પાછું પ્રોબ્લેમ શું છે કે દરેક ઉપાય એમ કે છે, મૌખિક વચન આપે છે, આમ કરવાથી વાયદો આપે છે, આમ કરશે એટલે મોક્ષ થશે જ, સ્વપ્ન દેખાડે છે. પણ શિષ્યની અત્યારે સ્થિતિ કેવી છે કે શિષ્ય છે ને સમય વેડફતો નથી, એ અભ્યાસુ જીવ છે. હી ઇઝ વેલ રેડ. એટલે શું વેલ રેડ, એટલે શું કે જુદા જુદા દર્શન, જુદા જુદા ધર્મોના એ શાસ્ત્રોનો અભ્યાસ કરી, અનેક આત્મજ્ઞાની પુરુષોના બધા પુસ્તકો વાંચી અને ઘણું બધું એને જ્ઞાન ભેગું કર્યું છે મોક્ષ વિશેનું. તો શિષ્ય કહે છે કે હવે કોઈ અવિરોધ ઉપાય મને દેખાતો નથી. પણ ભલે એમ કહેતો હોય કે મને અવિરોધ ઉપાય જણાતો નથી, પણ ઇન ધ હાર્ટ ઓફ હિઝ હાર્ટ્સ, અર્થાત હૃદયના ઊંડાણમાં એને ખાતરી છે. શું ખાતરી છે, કે અત્યારે ભલે મૂંઝવણ હોય મને, પણ સદગુરુ પાસે હું આ મૂંઝવણ લઈને જઈશ, એમને વિનંતી કરીશ, તો તેઓ અવશ્ય મારી આ મૂંઝવણ ટાળશે. અને સિના ઉપરથી આવું લાગે છે, કારણ કે અત્યાર સુધીનો એનો અનુભવ છે. કારણ કે આપણે જો જાન્યુઆરીથી જ્યારથી આ શરૂ થયું હતું, તો એની પ્રથમ શંકા લઈને જ્યારે એ ગુરુ પાસે ગયો હતો, ત્યારથી એક પછી એક એની બધી જ શંકાઓનું સમાધાન સદગુરુએ કર્યું છે. અર્થાત હવે એને પોતાનો અનુભવ છે કે સદગુરુ મારા શંકાનું, મારા મૂંઝવણનું સમાધાન કરે છે. અને કરંટ આપણે જે કહીએ ને કે શિષ્યના અંતરનું કેવી અવસ્થા છે, તો કે શંકાઓનું વાવાઝોડું આવ્યું છે, સાયક્લોન. અને સદગુરુ એને કઈ રીતે શાંત કરે છે, તો કે સિસ્ટમેટિકલી, કોન્ફિડન્ટલી એન્ડ વિથ એક્સપિરિયન્સ, અર્થાત પદ્ધતિસર, વિશ્વાસપૂર્વક અને અનુભવપૂર્વકનું જ્ઞાન એને આપી અને એની શંકાઓનું સમાધાન કરે છે. તો આ ગાથા 94 પહેલાં ગુરુદેવે આ ભૂમિકા બાંધી અને આપણા માટે આ જોયું. તો હવે 94ની ગાથા શરૂ કરતા આપણે એનો સંબંધ એટલે કે લિંક જોઈ લઈએ. પહેલો પોઈન્ટ, વિચારશીલ શિષ્યે અનેક ધર્મો ફિલોસોફીનો અભ્યાસ કર્યો અને તેની માન્યતાઓથી પરિચિત છે, તેમાં પ્રતિપાદન કરેલા મોક્ષ માર્ગની વિભિન્નતાથી મૂંઝાઈ ગયો છે અને તેથી તેને લાગે છે કે સર્વમાન્ય મોક્ષ માર્ગ નથી. તેની શંકાના સમર્થનમાં ત્રીજી દલીલ રજૂ કરતા તે કહે છે, શું કહે છે, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. શબ્દાર્થ જોઈએ, કઈ જાતિમાં મોક્ષ છે. કઈ જાતિ, જાતિ એટલે અહીંયા જાતિના બે મિનિંગ થાય છે, બ્રાહ્મણ આદિ જે વર્ણ કહેવાય ને, જે ચાર જે છે એ જાતિ, અને બીજો જાતિનો મિનિંગ છે લિંગ, સ્ત્રી પુરુષ કે નપુંસક એવી રીતે. કયા વેશમાં મોક્ષ, કયો વેશ ધારણ કરવાથી, વેશ એટલે વસ્ત્ર વેશભૂષા, એનો નિશ્ચય ના બને. અહીંયા નિશ્ચય એટલે શું, એનું નિર્ણય કરવો, નક્કી કરવું, એ બનતું નથી, બની શકતું નથી, નિર્ણય કરી શકતો નથી. ઘણા ભેદ એ દોષ, ઘણા ભેદ એટલે ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા મતો છે આની અંદર, એ દોષ. અહીં દોષ એટલે શું, સમસ્યા. તો આ એક બહુ મોટી સમસ્યા છે કે અનેક ભેદ આની અંદર છે. સંક્ષિપ્ત અર્થ જોઈએ આપણે. મોક્ષ પ્રાપ્તિ માટે કઈ જાતિ કે વેશ જરૂરી છે, વિવિધ એટલે કે જુદા જુદા અભિપ્રાયોના કારણે સર્વમાન્ય મોક્ષ માર્ગ નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. શિષ્ય વિચારે છે, આ કીધું ને કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ છે, એટલે શિષ્યનું એક ઇશ્યુ આપણે કહીએ ને, એક પ્રોબ્લેમ શું છે, તકલીફ શું છે, બે સી, કાસ્ટ એન્ડ ક્લોથ્સ. કાસ્ટ એટલે જાતિ અને ક્લોથ્સ એટલે વસ્ત્ર. અને કેમ થયું છે, કારણ કે શિષ્ય હવે વિચારે છે કે જો હું જે કાસ્ટમાં, હું જે જાતિમાં જન્મ્યો છું, એ જાતિનો જો મોક્ષ જ ન થવાનો હોય તો શું ફાયદો, અને જો કોઈ વેશ હોય એના થકી જ એ થતું હોય, તો એ વેશ વિના જો મુક્તિ ન હોય તો એ બાબતમાં એને હવે મૂંઝવણ જાગી છે. કારણ કે એને ઘણું બધું સાંભળ્યું છે કે અમુક જાતિમાંથી જ મોક્ષ થાય, અથવા તો અમુક સ્ત્રી જાતિનો મોક્ષ ન થાય, આવું વિશેષ એને ઘણું બધું સાંભળ્યું છે. તો હવે દર્શન ધર્મ ઘણા છે અને ધર્મની અંદર સંપ્રદાય ઘણા છે, સંપ્રદાયમાં પાછા ગચ્છો પણ ઘણા છે. એટલે સાહેબે કીધું ને રિલિજન, એની અંદર પાછા સેક્ટ્સ, એમાં પાછા સબ સેક્ટ્સ. અને સાહેબે ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા કે જેમ ઇસ્લામની અંદર શિયા અને સુન્ની છે, ક્રિશ્ચન્સની અંદર કેથોલિક છે, પ્રોટેસ્ટન્ટ્સ છે, પ્યોરિટન્સ છે, હિન્દુની, એનાથી ઘણા બધા છે, હિન્દુની અંદર વૈષ્ણવ છે, શૈવ છે, બુદ્ધિઝમની અંદર મહાયાન છે, હિનાયાન છે, અને પછી જૈનિઝમનું દ્રષ્ટાંત આપ્યું કે જૈનિઝમમાં પણ તમે જોવા જાઓ તો કે મુખ્ય બે, દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય. શ્વેતાંબરમાં પણ તમે જોવા જાઓ તો દેરાવાસી કે સ્થાનકવાસી, દેરાવાસી એટલે મંદિર માર્ગી કહેવાય અને સ્થાનકવાસી એટલે ઢૂંઢિયા. એના ઉપરાંત પાછું એક તેરાપંથ પણ છે. પછી તમે દેરાવાસીમાં જાઓ તો એમાં પણ પાછા અનેક ગચ્છ છે. કયા કયા ગચ્છ, તો કે તપાગચ્છ, ખરતર ગચ્છ, અચલ ગચ્છ. હવે આ ગચ્છોમાં પણ પાછા અલગ અલગ ભેદ છે. જેમ તેરા તપાગચ્છની અંદર એક તિથિ બે તિથિવાળા. એટલે તમે જુઓ કે ગુરુદેવ આ કેટલું સુંદર રીતે આપણને સમજાયું કે કેટલા બધા મત છે, કેટલા બધા દર્શન છે, એમાં કેટલા બધા ગચ્છ છે, એમાં કેટલા પાછા પાછા મત. કોઈ કહેશે મૂપત્તિ અને રજોરણ જોઈએ જ, એના વિના મોક્ષ ન થાય. કોઈ કહેશે મૂપત્તિની જરૂર જ નથી, મૂપત્તિ હોવી જ ન જોઈએ. મૂપત્તિ રાખવામાં પણ કોઈ કહેશે એને હાથમાં રાખો, તો કોઈ કહેશે ના એને બાંધીને રાખો અને હાથમાં રજોરણ રાખો. બાંધીને રાખવામાં પણ પાછા બે ભેદ, કોઈ કહેશે કે આમ આડી હોવી જોઈએ, કોઈ કે ના એકદમ ઊભી હોવી જોઈએ. તો કેટલા બધા આની અંદર તમે જોવા જાઓ તો આમ કેટલા બધા અલગ 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 મત આવે છે, બરાબર છે. અને પાછું દરેક માને છે કે અમે જેમ કહીએ છીએ, અમે જે રીતે માનીએ છીએ એ રીતે જ મોક્ષ માર્ગ છે, અને અમે કીધું એ પ્રમાણે જો ન કરે તો એનો મોક્ષ થશે જ નહીં. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે અનેક ઉપાય, શિષ્ય એની મૂંઝવણ રજૂ કરે છે કે અહીંયા અનેક ઉપાય મને દેખાય છે. કયા કયા? તો કે જાતિના અને વેશ સંબંધી. અને શિષ્ય અહીં એકદમ મૂંઝાઈ ગયો છે. શિષ્યની જે આ મૂંઝવણ છે ને એ આપણે સમજી શકાય એમ છે, અને એની વ્યાજબી પણ છે. કઈ રીતે વ્યાજબી છે? એનું કારણ શું છે કે શિષ્યને આ બધી જે મૂંઝવણ થઈ છે એનું કારણ છે કે ધર્મના બાહ્ય અભિવ્યક્તિમાં અથવા તો બાહ્ય આચરણમાં એ સપડાઈ ગયો છે. બાહ્ય આચાર છે, બાહ્ય નિયમો છે, એની જાળમાં એ ફસાઈ ગયો છે, કલ્ચરમાં અટકી ગયો. કલ્ચર એટલે આજ્ઞા, વિધિ નિષેધ આપણે જે કહીએ ને એ બધાની અંદર એ અટકી ગયો છે, અને કંઈક બહુ મોટું પાસું ચૂકાઈ ગયું છે, બહુ અગત્યનું પાસું ચૂકાઈ ગયું છે. શું? તો કે એ પોતાને દિવ્યતા તરફ એને ખુલ્લું કર્યો નથી, અર્થાત અધ્યાત્મ તરફ એ વળ્યો નથી. ઓપનિંગ યોર સેલ્ફ ટુ ડિવિનિટી, અધ્યાત્મ તરફ, સ્પિરિચ્યુઆલિટી તરફ એ વળ્યો નથી. એટલે એના ઉપાયમાં પણ સદગુરુ એ રીતે સમજાવશે કે શું સમજાવશે કે બાહ્યમાં અટકવાનું નથી, પણ અંતર ઉપર જો લક્ષ ન કર્યું તો કાર્ય થશે નહીં. અને એ સમજાવતા ગુરુદેવે એમના યુએસએ ધર્મયાત્રામાં ઘણી વખત આ પ્રશ્ન ગુરુદેવ પૂછતા હોય છે કે કોઈ એક ફુગ્ગો હોય અને આકાશમાં ઊંચે જાય છે તો એ ઉપર જવાનું કારણ શું છે? કે ફુગ્ગાનું જે બાહ્ય સ્વરૂપ છે, એટલે કે બાહ્યનો એનો જે આકાર છે કે એનો જે રંગ છે એ કારણ છે? એ તરત બધા કહે કે ના સાહેબ, એની અંદર જે છે ને, અંદરમાં જે હિલિયમ ગેસ કે જે કંઈ પણ જે ગેસ છે એ એના કારણે, એ વાયુના કારણે એ ઉપર જાય છે. ત્યારે ગુરુદેવ બહુ સુંદર સમજાવ્યું કે આત્માનો મોક્ષ થાય છે એ અંતરંગ પરિણતિના ઉપર, અંતરંગના પરિણામ ઉપર આખો એનો આધાર છે. એટલે શિષ્યએ શું કર્યું છે? તો કે ઘણા વિધિ નિષેધ એને સાંભળ્યા છે, ડૂઝ અને ડોન્ટ્સ, અને ઘણા ઉપાય. હા, અને એ ઉપાય પાછા કેવા? તો કે મલ્ટિપલ એન્ડ ઓપોઝિટ. મલ્ટિપલ એટલે અનેક, અને ઓપોઝિટ એટલે વિરોધી. કોઈ કહેશે કે સફેદ વસ્ત્ર જ પહેરવું જોઈએ, અને કોઈ કહેશે કે વસ્ત્ર હોવું જ ન જોઈએ, વસ્ત્ર ન હોય તો જ મોક્ષ થાય દરેક ધર્મમાં. અને પછી ગુરુદેવે છે ને બહુ સરસ રીતે આ સમજાવ્યું કે બંને ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે કીધું કે દરેક ધર્મમાં બાહ્ય અને આંતરિક પાલન હોય છે, અને એ સમજાવવા માટે ગુરુદેવે કીધું કે કોઈ વ્યક્તિને કંઈ ગિફ્ટ આપ્યું હોય તો આપણે ગિફ્ટ એમને એમ ના આપીએ. શું કરીએ? તો કે એને એક સરસ મજાનું આવરણ એના ઉપર લગાડીએ, કવર કરીએ એને આમ. એટલે સાહેબ એક વાત કરી હતી કે કોકને આ ગિફ્ટ આપવાની હતી તો સારી થેલી ગોતા હતા. એ ગિફ્ટ તો આપવાની છે ને, પણ ના, એની સાથે સારી થેલી હોવી એ પણ જરૂરી છે. અને એવી રીતે જ આ બાહ્ય સ્વરૂપ પણ અગત્યનું છે અને એ અનિવાર્ય પણ છે. હવે અનિવાર્ય કઈ રીતે છે એ સમજાવતા સાહેબે બહુ સરસ કીધું કે બાહ્ય નિયમો પણ અનિવાર્ય છે અને ઇમ્પોર્ટન્ટ છે. જેમ કીધું કે જ્યારે ઘણા સાધકો ભેગા થાય, એક સંસ્થા બને, ત્યારે બાહ્યમાં કેવું આચરણ હોવું જોઈએ એના નિયમો બ્લેક એન્ડ વ્હાઈટમાં આપણે કહે લખેલું વંચાય. એટલે સાહેબે કેવું કીધું કે આંતરિક માર્ગદર્શન છે સત્સંગમાંથી મળી જશે, પણ બાહ્ય આચરણનું લિસ્ટ બનાવવામાં આવે, એના નિયમો બનાવવામાં આવે. કારણ કે સાહેબે કીધું ને કે હવે જો આ સંસ્થા છે, આ મિશન છે, તો દરેકના રૂમમાં એક નિયમોનું એક લિસ્ટ છે કે કેવા કપડાં હોવા જોઈએ, કેવા ન હોય, એ બધી માર્ગદર્શન એની અંદર હોય છે. અને સાહેબે કીધું કે નિયમો તો જરૂરી છે જ ને. સપોઝ કેનેડામાં તમે ડ્રાઈવ કરતા હો તો ત્યાં પણ એક નિયમ છે કે તમારે રસ્તા એમ ન કહે, તમારે જ્યાં ચલાવો ચલાવજો ને, તો શું થાય? જ્યાં ચલાવો ત્યાં ચલાવે તો શું થાય? અકસ્માત થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. અને સાહેબે કીધું કે જો સમાજની અંદર નિયમો નહીં હોય તો શું થશે? સમાજની અંદર સડો ઉત્પન્ન થશે. અને એવી રીતે જ સાહેબે સમજાવ્યું કે જે કોઈ વ્યક્તિ ધર્મ માર્ગ ઉપર પણ બાહ્ય નિયમનો આગ્રહ રાખશે અને આંતરિક રૂપાંતરણ ઉપર જો ભાવ નહીં રાખે, ભાર નહીં રાખે, તો શું થશે? અધ્યાત્મનો સડો ઉત્પન્ન થશે. અધ્યાત્મનો સડો. એટલે જ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ આંતરિક રૂપાંતરણ ઉપર, આંતરિક શુદ્ધિ ઉપર ભાર આપવું. કારણ કે સંસ્થાઓ તો ચાલશે આંતરિક રૂપાંતરણ વિના, પણ માનવતા અને ધાર્મિકતા શું થશે? મરણ પામશે. તો આ રીતે આખું શિષ્ય એનું અહીં વાત કરે છે કે એની જે મૂંઝવણ જે છે એ વ્યાજબી લાગે છે. કેમ વ્યાજબી લાગે છે? કારણ કે માત્ર બાહ્ય અભિવ્યક્તિમાં, ધર્મના બાહ્ય સ્વરૂપની અંદર એને વાંચ્યું છે અને ત્યાં એ અટકી ગયો છે, પણ એને સદગુરુ ઉપર શ્રદ્ધા છે. એટલે એ શું કરે છે? આ આંતરિક સંકટ, જે સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસ જે આવ્યું છે, એ અંત લાવવા માટે શું કરે છે? કેવો છે? સદગુરુ પાસે જાય છે. અને આ શિષ્યનો આ એક ગુણ દેખાય છે કે બાહ્ય કોઈને સંકટ લાગતું નથી. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એને સંકટ લાગતું નથી, પણ આ જે મનુષ્ય ભાવ મને મળ્યો છે, આ મને જે તક મળી છે હા મારા આત્મકલ્યાણ કરવાની, આ દુર્લભ તક મારી ચૂકાઈ ન જાય એને સંકટ લાગે છે. અને એટલે એ સદગુરુ પાસે જાય છે. અને એટલે જ હવે શું સદગુરુને પૂછે છે? કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ? અને સાહેબે ખાસ કીધું તો કે આ એક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી અંદરમાં આ એક પ્રશ્ન જાગે છે. એટલે સાહેબે કીધું કે કોઈ મંત્ર માગે કે હું કયો નિત્યક્રમ કરું, હું શું વાંચું. તો સાહેબે કીધું, અધ્યાત્મ અપેક્ષાએ આ પ્રશ્ન અગત્યના નથી. તો શું આ પૂછવું નહીં? ના, શરૂઆત જ્યારે, શરૂઆત તો ક્યાંકથી કરવી જ પડશે, અને શરૂઆતમાં આપણા મન છે, આપણા વચન છે, આપણી કાયા છે, એને જોડવી પડશે, તો ત્યારે આ યોગ્ય છે. પણ આગળ વધતા અંતર્મુખ થવાનું છે, અંતર તરફ વળવાનું છે, આના વડે એ લક્ષ્ય ચૂકાઈ જવો ન જોઈએ. ધીમે ધીમે આનાથી નિવૃત્તિ પામી અને સ્વરૂપ તરફ વળવાનું છે. એટલે સાહેબે દ્રષ્ટાંત આપ્યું હતું ને કે લોકડાઉન વખતે કે જો કોઈ પૂછે નહીં કે વાંચન માટે કે અમારે શું વાંચવું કે શું કરવું, તો કે સાહેબ કહેતો દેટ, એનો મતલબ એમ થયો કે તમે હવે બહુ આધ્યાત્મિકમાં આગળ વધ્યા છો, કારણ કે તમને હવે તમે આ બધા પ્રશ્ન પૂછતા નથી. અને પછી સાહેબે ટકોર પણ કરી કે કોકવાર પાછા પ્રમાદી પણ થઈ ગયા છો એટલે પ્રશ્ન નથી પૂછતા તમે. એટલે સાહેબે કીધું ને કે શું વાંચવું એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? આ પ્રાપ્ત થવું જોઈએ, આવી આંતરિક સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. એટલે સાહેબે કીધું ને કે એના ઉપરથી અધ્યાત્મ તરફ વળવું એટલે શું? તો કે આવી આંતરિક દશા પ્રાપ્ત કરવી. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું કે સદગુરુ અહીંયા બાહ્ય આચરણનો કે બાહ્ય સ્વરૂપનો નિષેધ કર્યા વિના, વેરી ઇમ્પોર્ટન્ટ, એનો નિષેધ નથી કર્યો, પણ આંતરિક શુદ્ધિ ઉપર લક્ષ્ય કરાવશે અને ભાર અપાવશે. અને આ શુદ્ધિ શું, આ શુદ્ધિ જે પ્રગટ થઈ છે કઈ રીતે તપાસવી, એ અત્યંત સુંદર રીતે મોક્ષ ઉપાયની અંદર આપણે આગળ એ સમાધાનની અંદર આવશે. તો અહીં વાત શેની ચાલે છે? કઈ જાતિમાં મોક્ષ છે. જાતિના બે મિનિંગ કીધા આપણે, એક છે જાતિ એટલે વર્ણ, બીજું એ છે લિંગ. વર્ણ એટલે શું? તો કે બ્રાહ્મણ આદિ જે વર્ણ વ્યવસ્થા છે. તો કે આ શું છે વર્ણ વ્યવસ્થા? તો ગુરુદેવે, તમે વિચારો કે આખું કેટલું સિસ્ટમેટિક, આમ પદ્ધતિસર સમજણ આપી કે સૌ પ્રથમ આ ચાર વર્ણ વ્યવસ્થાની જરૂર કેમ હતી, કઈ રીતે આ આવી અને શું ગડબડ થઈ, એ આખું આપણને ગુરુદેવે સમજાવ્યું. તો સૌ પ્રથમ ગુરુદેવે સમજાવ્યું કે આ એક વ્યવસ્થા છે સમાજમાં, સામાજિક વ્યવસ્થા છે આ બ્રાહ્મણ આદિ જે ચાર વર્ણ બતાવ્યા છે. તો કે શું કર્યું કે સમાજની અંદર આ ચાર વિભાગ પાડવામાં આવ્યા. સેના આધારે? તો કે વ્યવહારિક હેતુથી, પ્રેક્ટિકલ પર્પઝથી. ભારતમાં જ્યારે આ વર્ણ વ્યવસ્થા ઉત્પન્ન થઈ ત્યારે તે વખતની આ એક માંગ હતી, એક જરૂરિયાત હતી, કારણ કે સમાજને વ્યવહારિક જવાબદારી પ્રમાણે ચાર વિભાગમાં જુદા પાડવામાં આવ્યા. શેના માટે? સમાજના હિત માટે, સમાજને લાભ થાય, સમાજની પ્રગતિ થાય તે માટે. કઈ રીતે? જેની પાસે જે કળા હોય તેનો ઉપયોગ એ રીતે કરો કે જેથી કરીને સમાજનું ઉત્થાન થાય. એટલે સાહેબે અમુક લોકો સામે જોઈને કીધું કે તમે લોકો ભણાવવાની તમારામાં કળા સારી છે, તો તમારી શક્તિ જે છે એ મિશનમાં ક્યાં વપરાય? તો કે ભણાવવામાં, બરાબર ને? ટીચિંગ ટેલેન્ટ છે એટલે મિશનમાં એ રીતે વપરાય. અને સાહેબે એના ઉપરથી સાહેબે દ્રષ્ટાંત આપ્યું કે બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણને જો ઘરકામ કરવાનું હોય, પૈસા કમાવાના હોય, એ બધી જવાબદારી હોય, એનું પોતાનું રક્ષણ કરવાનું હોય, તો એ ભણાવે કઈ રીતે? હવે બ્રાહ્મણને કઈ જવાબદારી આપી? તો કે ધર્મ છે, પૂજાપાઠ કરવાના, પ્રવચન કરવાનું, ધાર્મિક ક્રિયાકાંડો જે છે એ બધું કરવું. અર્થાત બ્રાહ્મણ શું કરતા? તો કે સમાજને દિશા આપતા, ડિરેક્શન. કારણ કે ગમે એટલો સમાજ સમૃદ્ધ હોય પણ જો એને દિશા ન હોય તો નુકસાન થઈ જાય. અર્થાત સમાજને સતત માર્ગદર્શનની જરૂર હોય છે. તો એક વર્ગ એવો છે કે જે ધર્મના ઊંડાણમાં જાય અને સાચી દિશા સમાજને આપે. તો આ કયું વર્ણ થયું? તો કે બ્રાહ્મણ, બરાબર છે. બીજું ક્ષત્રિય. ક્ષત્રિય એટલે શું? જે શાસન કરે, જે યોદ્ધા હોય, અને જેનું કાર્ય શું છે? તો કે રક્ષણ કરવું, આખા સમાજનું રક્ષણ કરવું. તેઓ શું કરે? સાહેબે કીધું ને, લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. લેજિસ્લેચર એટલે શું? નિયમો બનાવે. કેવા કેવા નિયમો હોવા જોઈએ, કેવા કાયદા હોવા જોઈએ, એનું એક વિધાન બનાવે. તો આ લેજિસ્લેચર થયું, બરાબર છે. પછી બીજું છે નિયમોનું પાલન, એટલે કે એક્ઝિક્યુશન. જે નિયમ બનાવે પણ પછી એ પળાય છે કે નહીં એના, એનું પણ એને અમલમાં મૂકવાના, ધેટ ઇઝ એક્ઝિક્યુશન. અને ત્રીજું, એ નિયમ પળાય છે કે નહીં એ ચેક કરી, જે ન પાળતા હોય એને દંડ કરો, એને કહેવાય છે જ્યુડિશિયરી, અર્થાત ન્યાયતંત્ર. તો આ ત્રણેય જરૂર છે. હવે આ વિભાગ કોણ સંભાળે છે? તો કે ક્ષત્રિય. અને સાહેબે બહુ સરસ એક્ઝામ્પલ અપૂર્વજીનું આપ્યું કે અપૂર્વજીને કોઈ પણ નિયમ બનાવવો હોય આશ્રમનો, તો એને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે ખબર હોવી જોઈએ. અર્થાત શું તકલીફ છે, શું જરૂરી છે એને ખબર હોવી જોઈએ. હવે નિયમો બનાવી દે પણ પછી એ નિયમો પળાય છે કે નહીં એ ચેક પણ કરવા પડે. અને એ ચેક પણ કરે એને ખબર પણ પડે કે હા, અહીંયા આ વ્યક્તિ નિયમ નથી પાળતો. પણ જો એને એ દંડ ન કરે, એને સુધારે નહીં, તો પણ ફાયદો નથી. એટલે ક્ષત્રિયની આ જે છે એ લોકોની આ જે આખો વર્ક છે એની જવાબદારી કેવી બને છે? કે નિયમો બનાવવા, એને પળાવવા, અને ન પાળે એને દંડ આપી એને સુધારવા. તો આ રીતે બીજું છે ક્ષત્રિય. પછી આવે છે વૈશ્ય. વૈશ્ય એટલે કોણ? તો કે વેપારી વર્ગ, બિઝનેસમેન, જે સમાજની આર્થિક પ્રગતિ અને વ્યવસ્થા સંભાળે છે. એટલે જોયું આપણે, બ્રાહ્મણ માર્ગદર્શન આપે છે, ક્ષત્રિય શું કરે છે? સંરક્ષણ કરે છે. તો અહીં આ વૈશ્ય, આ લોકો શું કરે છે? કે આ સમાજ જે છે એ આર્થિક રીતે સક્ષમ બને, સબળ રહે એવો પ્રયત્ન કરે છે. અને ચોથું જે છે વર્ગ એ શું છે? તો કે શુદ્ર. શુદ્ર એટલે શું? તો કે શ્રમિક લોકો, લેબર કાસ્ટ કે ને. એટલે ફરી સાહેબે અપૂર્વજીની વાત કરી કે અપૂર્વજી કે ભાઈ અહીંયા કબાટ બનાવવાનો છે, તો તેઓ ખાલી એટલું કહેશે કે ભાઈ અહીંયા કબાટની જરૂરિયાત છે. પણ પછી કે પોતે કંઈ કબાટ બનાવવા થોડી બેસવાના છે, એના માટે કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેમ કે કોઈ સુથાર હોય કે જે લાકડું લાવે, એમાંથી કબાટ બનાવે અને ડિઝાઇન પ્રમાણે બનાવી અને આપે. તેથી કરીને આ શ્રમિક લોકો પણ અત્યંત જરૂરી છે. તો કે શું હતું? સુંદર વિભાજન. શેનું? તો કે જવાબદારીઓનું. અને સુંદર તાળમેળ હતો, જેથી કરીને શું થતું? તો કે સમાજનું ઉત્થાન અને પ્રગતિ થતી હતી. એટલે હવે સાહેબે એ સમજાવ્યું કે ગડબડ શું થઈ. કાળક્રમે, એટલે જેમ કાળ પસાર થતો થયો એમ મૂલ્યો બદલાતા ગયા અને જૂનું બધું ભૂલાતું ગયું. બ્રાહ્મણને ઈગો, અહંકાર, એનું સંતુલન ગુમાવ્યું. એટલે શું કરવા માંડ્યા, જે શુદ્ર હતા એનું શોષણ, એમનો તિરસ્કાર, એમના પ્રત્યે ઘૃણા, એમના પ્રત્યે ઉપહાસ કરવામાં આવ્યો. અને આપણે જાણીએ છીએ અછૂતપણું આવી ગયું, શુદ્રને મંદિરમાં જવા માટેનો પ્રતિબંધ થઈ ગયો. મંત્ર છે, વેદ છે, તેઓ ભણી શકે નહીં. તાડન કે કાચ, અર્થાત શુદ્ર જે છે એને એના ઉપર ઘણા બધા અત્યાચાર થવા માંડ્યા, એ આપણે જાણીએ છીએ. તો હવે આવું થયું અને પછી શું કહેવામાં આવ્યું કે માત્ર બ્રાહ્મણ જ મોક્ષ પ્રાપ્ત કરી શકે. હવે શિષ્યના થયું કે જો આવું હોય તો બ્રાહ્મણ એકમાત્ર જો યોગ્ય હોય મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો બીજા બધાનું શું થાય, તો એ લોકોને મોક્ષ ન થાય, કોણ મોક્ષ પ્રાપ્ત કરી શકે એવો પ્રશ્ન હવે. અને આ કેમ જાગ્યું છે, કારણ કે એને ખૂબ વાંચન કર્યું છે, આ બધું એને જાણવામાં આવે છે, જુએ છે, એટલે એને આ બધા પ્રશ્ન જાગી શકે છે. કોઈ કહે છે કે શુદ્રનો મોક્ષ થાય જ નહીં, કોક કહે છે કે ના શુદ્રનો મોક્ષ થઈ શકે છે, ને એવા દ્રષ્ટાંતો પણ છે. ઉત્તરાયણ સૂત્રની વાત કરી, મુનિ હરિકેશી મુનિ, તો કે એમનો જ એ શિડ્યુલ કાસ્ટના હતા, છતાં પણ એમનો મોક્ષ થયો. તો એ ઘણા વિવાદ એ જુએ છે, પણ એને ક્યાંય એવો નિર્વિવાદ અનડિસ્પ્યુટેડ ઉપાય દેખાતો નથી. એટલે શિષ્ય છે, વિચાર કરે છે કે હું પુરુષાર્થ કરું, હું પ્રયત્ન કરું, એની પહેલાં કઈ જાતિમાં હોઉં તો મારો મોક્ષ થાય એ તો નક્કી થવું જોઈએ ને, એ તો ક્લિયર હોવું જોઈએ ને. તો આ રીતે જાતિનો એક મતલબ શું થયો, વર્ણ. બીજો જાતિનો મિનિંગ શું થાય છે, તો કે લિંગ, પુરુષ, સ્ત્રી અને નમુસક. આમાં પણ ઘણા મત સાંભળવા મળે છે. અમુક મત એમ કહે છે કે ત્રણેયનો મોક્ષ થઈ શકે છે, પુરુષનો, સ્ત્રીનો કે નપુંસકનો. અને અમુક કહે છે કે ના, માત્ર પુરુષનો જ થાય, સ્ત્રી અને નપુંસકનો થાય જ નહીં. અને અમુક દ્રષ્ટાંતો એ લોકો સ્વીકારતા જ નથી. અમુક પાત્ર જે છે, જેમ કે મરુદેવી માતા છે, 19મા તીર્થંકર જે મલ્લિનાથ ભગવાન છે, જે સ્ત્રી હતા, તો અમુક મત કહે છે કે ના એ સ્ત્રી હતા જ નહીં. અને ચંદનબાળા છે, મૃગાવતી છે, આવાનો મોક્ષ થયો હોય એવું તેઓ સ્વીકારતા નથી. શું માન્યતા છે એની, એમની, કે જો સ્ત્રી, શિષ્યને પ્રશ્ન જાગે છે કે જો સ્ત્રી છે એ સત્ય પુરુષાર્થ કરે તો શું એને મોક્ષ ન મળે, એટલે એને આ પોઈન્ટ અહીં મૂક્યો છે, કઈ જાતિમાં મોક્ષ છે, બરાબર છે. અને હવે બીજો પોઈન્ટ લે, કયા વેશમાં મોક્ષ. જેમ જાતિમાં ઘણા બધા મત આપણે જોયા, એવી રીતે મોક્ષ વિશેના પણ ઘણા મત છે. આપણે જોયું ઘણા ધર્મ છે, ઘણા સંપ્રદાય છે, એમાં પણ ઘણા ગચ્છો છે. અને ઇનફેક્ટ કોઈ પણ મોટી સંસ્થા બને તો એની અંદર પણ શરૂઆત એની આંતરિક શુદ્ધિથી થાય છે, પણ ઓળખાણ માટે અથવા તો વ્યવસ્થા માટે વેશ આવશે, આવશે ને આવશે જ. ઘણા લોકો જોડાય એટલે ઓળખાણ કરવા માટે, આ આઈડેન્ટિફિકેશન માટે વેશની જરૂર બનશે. અને સાહેબે કીધું કે આવું તો સમાજની અંદર પણ છે. અને એવા સુંદર સાહેબે દ્રષ્ટાંતો આપ્યા કે તમે જેલમાં જાઓ તો જેલમાં પણ કોઈ કોઈને ચણિયા ચોળી પહેરે, કોઈને પંજાબી પહેરે તો પંજાબી પહેરે, એવું હોય ના. તમે જેલમાં છો તો ત્યાંનો એવો જે યુનિફોર્મ હોય, એવો જે વેશ હોય એવો. તમે હોસ્પિટલમાં જાઓ તો નર્સને પણ કંઈક એને મેક્સી પહેરવી હોય કે કંઈક બીજું પહેરવું હોય, એ છૂટ નથી. એને નર્સનો એક સ્પેસિફિક, એક નિયમિત ડ્રેસ છે, એ જ એને પહેરવો પડે. પોલીસમાં પણ જો, અને સાહેબે એ સમજાવતા કે આ વેશનો કેટલો પ્રભાવ છે, એ કોઈ વ્યક્તિ સપોઝ પોલીસ જ છે પણ એ ટી શર્ટમાં છે ને પેન્ટમાં છે અને એ હાથ બતાવે કે ઊભી રાખો કે ગાડી ઊભી રાખશે, પણ એ જ વ્યક્તિ જ્યારે યુનિફોર્મમાં છે, એને વેશ પહેર્યો છે પોલીસનો અને એ હાથ બતાવે. અને પછી સાહેબે સમજાવ્યું કે અલગ અલગ ક્ષેત્રની અંદર પણ અલગ અલગ વેશ હોય છે પોલીસના જ. ટ્રાફિક પોલીસની જ સાહેબે વાત કરી કે મુંબઈની અંદર સપોઝ ખાખી હોય તો કલકત્તાની અંદર વ્હાઈટ હોય છે, સફેદ હોય છે. તો આ અલગ અલગ છે, પણ એ સેના માટે છે, ઓળખાણ માટે છે કે આ ટ્રાફિક પોલીસ છે, બરાબર. એવી રીતે સાહેબે ટેક્સીનું દ્રષ્ટાંત આપ્યું હતું કે કોલકાતામાં પીલી ટેક્સી છે, એમ્બેસેડર ટેક્સી હોય મોટાભાગે, અને મુંબઈની અંદર કાળી પીળી હોય અને ફિયાટ હોય, લંડનમાં જાઓ તો કાળા કલરની હોય, અને ન્યુયોર્કમાં જાઓ તો એ યલો કલરની હોય, તો કે બધે અલગ અલગ કલર હોય પણ એ કલર અલગ અલગ શેના માટે છે? તો કે એક એ ક્ષેત્રની અંદર, એ પ્રકારની અંદર આ ગાડી, આવી ગાડી હોય તો એ ટેક્સી કહેવાય. આ ઓળખાણ માટે, એ જરૂરિયાત માટે છે. એટલે જેમ સાહેબે કીધું ને કે કોઈએ માળા પહેરી હોય, ખેસ પહેર્યો હોય, તેનાથી શું ખર પડે? તો કે હા, એમને આપણે આદર આપવા યોગ્ય છે. અથવા તો એમ કંઈક મૂંઝવણ હોય તમારે, તો તમે એને જેને પૂછી લે શકો છો, તમે એમને કોન્ટેક કરી શકો છો, તો સંપર્ક કરી શકો છો. તો આ ઓળખાણ કરવા માટે આવું કંઈક ચિહ્ન અથવા તો આવો વેશ આપવામાં આવે છે, અને એકદમ વ્યાજબી છે. પણ જો વેશનો આગ્રહ કરે કોઈ, તો એ શું સિદ્ધ કરે છે? કે એનું લક્ષ્ય અંતર ઉપર નથી. એટલે કોઈ એમ આગ્રહ કરે કે આ જ વેશથી જ મોક્ષ પ્રાપ્ત થશે, તો એ મૂરખ છે. અને કોઈ એમ કહે કે વેશની કોઈ જરૂર જ નથી, તો સાહેબે કીધું એ મહામૂરખ છે. તો આવી રીતે સાહેબે કીધું. બસ સાહેબ, કેટલું સુંદર આમ ગુરુદેવના જે આ વાક્ય છે એ જરાક આપણે આમ વિચાર કરીએ તો આપણને સ્ટ્રાઇક થાય કે કેટલું બધું એની અંદર ગાંભીર્ય છે. ગુરુદેવ કીધું કે જો શરીર જ આપણાથી ભિન્ન છે, તો શરીર ઉપર જે કાંઈ પણ હોય શું ફરક પડે છે? એનો આગ્રહ કેમ છે આટલો? તમે જે કંઈ પણ એનાથી તમને ઓકે હોવું જોઈએ, ચાલવું જોઈએ. મારા ગુરુની આજ્ઞા શું છે? બસ એમણે કીધું આમ ઓઢવાનું તો આમ ઓઢવાનું, એમણે કીધું આમ પહેરવાનું તો આમ પહેરવાનું, એમાં આ પ્રોબ્લેમ આવવો ન જોઈએ. પણ જો શિષ્ય સમર્પિત નહીં હોય, એ જો આધ્યાત્મિક વ્યક્તિ નહીં હોય, તો એને આજ્ઞા પાલન સરળ લાગશે નહીં. એટલે આ આપી દીધું માપ, કે આધ્યાત્મિક વ્યક્તિ હશે એને એવું લાગશે જ નહીં કે મારી સ્વતંત્રતા છીનવાય છે, આ તો આજ્ઞા પાલન છે એમ એવું લાગે છે. અને સાહેબે કીધું ને કે ઓળખાણ માટે આ જરૂરી છે. એટલે સ્કૂલની વાત કરીએ કે સ્કૂલમાં પણ એક પર્ટિક્યુલર પ્રકારનો ડ્રેસ પહેરવાનો હોય, હા, તો એ એકદમ યોગ્ય જ છે, એ ઓળખાણ માટે છે. હવે એક વાત કરીએ કયા પ્રકારનો વેશ, એમાં પાછો એક બીજો એક ભેદ આવે છે. શું? કયા રંગનો વેશ? એટલે સાહેબે સમજાવ્યું, હિન્દુ હશે ભગવા, બૌદ્ધ હશે એ પીળા, જૈન હશે તો એમાં અમુક કહેશે કે નહીં શ્વેતાંબર સફેદ, એમાં પાછા અમુક કહેશે કે ના કોઈ જ કપડાં નહીં, સફેદ તો શું કપડાં જ ના હોવા જોઈએ, નગ્નપણું હોવું જોઈએ. જો નગ્નપણું હોય તો જ એને સાધુ કહેવાય, તો જ એ સિદ્ધ થઈ શકે, તો જ એનો મોક્ષ થઈ શકે. એટલે જો સાધુપણું જ નહીં તો સિદ્ધ ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે નગ્નપણું તો હોવું જ જોઈએ એવો કોકનો આગ્રહ છે. તો આવી રીતે સાહેબે કીધું કે એક મત એમ કહેશે ગૃહસ્થપણામાં પણ મોક્ષ થાય છે, અને એ કહેશે કે ના, સાધુ હોવું જરૂરી છે. જો સાધુપણું ન હોય, એના પાસે વેશ ન હોય, એના પાસે મુપત્તિ ન હોય, અને એવા અમુક અમુક એના જે એના સંપ્રદાયની અંદર જે માન્યતા હોય વેશ સંબંધીની, એ પ્રમાણે ન હોય, તો એ ગુરુ પણ ન બની શકે, એ સાધુ પણ નથી, એ મોક્ષ પણ પામશે નહીં. પછી દશા હોય કે ન હોય એ સ્વીકારવા તૈયાર નથી. અમારા સંપ્રદાય પ્રમાણેનો વેશ હોય તો જ મોક્ષ થાય. અમારા સંપ્રદાયના રીત રિવાજ, કર્મકાંડો જે છે, અમારા જે નિયમો છે, અમારા જે વેશ છે, એ હોય તો જ મોક્ષ, ન હોય તો મોક્ષ નહીં. એટલે કે પ્રથમ તમે સંપ્રદાયને તો વફાદાર બનો, આત્માના સ્વભાવને વફાદાર બનવું, એ સ્વભાવ વિભાવ એની કાંઈ પડી ન હોય, પણ આનો આગ્રહ હોય. એટલે સાહેબે કેવું કીધું, કરુણાથી કીધું કે મોક્ષ શું બની ગયું છે? તો કે મોક્ષ એક કોમોડિટી, એટલે કે વસ્તુ બની ગઈ છે. અને સંપ્રદાય શું બની ગયા છે? તો કે એડવર્ટાઇઝમેન્ટ હાઉસીસ, અર્થાત જાહેરાતના ઘરો, કે અમારું લો તો જ તમારું કલ્યાણ થશે. જેમ કીધું ને, અમારો વોશિંગ પાવડર આપશો તો જ તમારા કપડાં સફેદ, નહીં તો તમારા કપડાં સફેદ નથી. એટલે અહીંયા કન્ક્લુડ કરે છે, ઘણા દર્શન છે, ઘણા ધર્મો છે, એમાં અનેક મત છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું કીધો? તો કે જુદા જુદા મતો છે અને પાછા વિરોધી છે. અને ત્રીજો પોઈન્ટ શું કીધો? કે એમાં પણ આગ્રહ છે કે અમારા મત અને અમારા વેશ પ્રમાણે હશે તો જ મોક્ષ થશે. એટલે શિષ્યને હવે અહીંયા એકદમ મૂંઝણ ઉત્પન્ન થઈ છે કે જો મોક્ષ હોય તો મોક્ષનો ઉપાય પણ હોવો જોઈએ, તો કેમ બધા એક વાત નથી કરતા? અને એને શું થાય છે? તો કે બધા અલગ અલગ ધર્મોમાં પણ આત્મજ્ઞાની હોય, અને એ જો આત્મજ્ઞાની હોય તો એમાં કેમ આટલો બધો ભેદ આવે છે ઉપાય વિશે? સાધુ અને ઉપદેશક હોય એની વાત જુદી પડે, એ સમજાય. પણ આત્મજ્ઞાની હોવા છતાં પણ અવિરોધ ઉપાય કેમ મળતો નથી એવી શંકા રજૂ કરે છે. આપણે એનું જ્ઞાન કરીએ, ગાન કરીએ. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.